તારીખ 8/11/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 102 અને 103 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
જાણે તેની માનું જ્ઞાન છે, તેથી તે સર્પથી ડરે નહીં. તિર્યંચ સમની પંચેન્દ્રિય પ્રાણીનું દૃષ્ટાંત છે. સર્પના નાના બચ્ચા છે એને પણ સર્પિણી, એની જે માં છે એનું જ્ઞાન છે. જ્ઞાન છે અને પ્રતીત પણ છે, વિશ્વાસ છે, એટલે એનાથી એ ડરે નહીં. મનુષ્ય ડરે એ સર્પિણીથી, મનુષ્ય ડરે છે કે આ નાગની છે. સર્પના બચ્ચાને એનો ડર લાગતો નથી, કેમ કે એનું જે વલણ છે, ભલે ભાષા નથી, સર્પને આપસમાં ભાષાનો યોગ નથી, પણ એની કાય ચેષ્ટા, એના ઉપરથી એના મનનું જ્ઞાન થાય છે. વલણ ઉપરથી મનનું જ્ઞાન થાય છે. ભાષા છે તો ભાવને વધારે સ્પષ્ટ, પ્રસિદ્ધ વ્યક્ત થવાનું એક સાધન છે, પણ ભાષા ન હોય તો પણ ભાવ વ્યક્ત થાય છે. આ મૂંગા માણસ પણ ભાવ તો વ્યક્ત કરે છે ને, એ પણ શરીર ચેષ્ટાથી વ્યક્ત કરે છે. એમ અહીંયા સર્પને ભાષા નથી, આપસમાં સર્પને વાતચીતનો પ્રસંગ નથી, અવાજનો પ્રસંગ નથી લ્યો. બીજા તિરિંજ પ્રાણીઓને અનક્ષરાત્મક ભાષા છે. બકરીનું બચ્ચું બે બે કરે છે, ગાયનું વાછરડું ભાંભરે છે, એમ એને આપસમાં એને ભાષાનો થોડો ઘણો પણ સંકેત મળે છે. ભલે સ્પષ્ટ નથી અક્ષરાત્મક, પણ અનક્ષરાત્મક ભાષાથી પણ ઓછા વત્તા અંશે પોતાની ભાવને વ્યક્ત કરે છે, લાગણીને વ્યક્ત કરે છે. સર્પમાં તો એ ભાષાનો યોગ નથી એટલો, છતાં પણ આપસમાં જે સંબંધ છે લાગણીનો, એનાથી એકબીજાને પરસ્પરમાં ડર લાગતો નથી. આમ તો એવું છે કે સર્પિણી મોટા ભાગના સર્પના બચ્ચાને તો ખાઈ જાય છે, એ સંખ્યાબંધ બચ્ચાને જન્મ આપે છે અને એમાંથી કોક બચે છે, બાકી લગભગ તો એને એ મારી નાખે છે, ખાઈ જાય છે. ક્રૂર પ્રાણી છે ને, ક્રોધના પ્રકૃતિના ફળમાં તો એને સર્પનો અવતાર છે, સર્પનો જન્મ છે. છતાં પણ એમાં ને એમાં ફેર છે, એના બચ્ચાને ખાય એમાં ફેર છે અને બીજાને કરડે એમાં પણ ફેર છે. તેથી સર્પના બચ્ચા ડરતા નથી, સિંહના બચ્ચાને તેની માનું જ્ઞાન છે, તેથી સિંહનું બચ્ચું સિંહથી ડરે નહીં. સિંહ અને સિંહણ જેને જોઈને મનુષ્ય પ્રાણી ડરે છે, તેનાથી તેના બચ્ચા ડરતા નથી. એને જ્ઞાન છે કે આ મારા માતા પિતા છે અને એ મને મારશે નહીં, એવું જ્ઞાન છે અને શ્રદ્ધાન છે, વિશ્વાસ છે, તેથી તેને તેનો ડર નથી. એ દ્રષ્ટાંત છે બંને. આટલું તો તિર્યંચમાંય છે, એમ લેવું છે, સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લે છે. તેમ જ્ઞાન તેને કહીએ કે જેનાથી નિડરતા અને નિર્ભયતા આવે, એને જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા દ્રષ્ટાંત આ લેવું છે કે જ્ઞાન તેને કહીએ કે જેનાથી નિડરતા અને નિર્ભયતા આવે, અને તે ક્યારે આવે કે જ્યારે શુદ્ધાત્માનું સાચું જ્ઞાન થાય ત્યારે. આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે, મારા જ્ઞાનમય તત્વને કોઈ પણ પ્રકારે બાધા પહોંચાડવી કે નાશ કરવો તે અશક્ય છે, બની શકતું નથી. કોઈ જળ પૂદગળ રજકણનો અસ્ત્રનો શસ્ત્રનો કે કોઈ પણ પ્રકારના સંયોગ વિયોગનો સ્પર્શ સુદ્ધા આત્માને નથી, જ્ઞાનમય આત્માને એનો સ્પર્શ સુદ્ધા નથી, એનો પ્રવેશ નથી. પછી એનાથી કાંઈ નુકસાન થાય એ પ્રશ્ન રહેતો નથી. વિજ્ઞાન તેને કહીએ. એવું જ્યારે શુદ્ધાત્માનું જ્ઞાન થાય ત્યારે ભય ન થાય, ત્યારે ડર ન લાગે, ત્યારે એને જ્ઞાન થયું છે એમ કહેવામાં આવે. સામાન્ય રીતે માણસને ઓછામાં ઓછી આજીવિકા આદિ પ્રસંગ ઉપર વધારે ને વધારે પકડ છે, અને આજીવિકાનું જે સાધન હોય, વર્તમાન જે વ્યવસાય હોય, પ્રવૃત્તિ હોય, એને સાચવવા જાળવવા નિભાવવા માગે છે, અને તે ગમે તેમ કરીને બીજી પ્રતિકૂળતા વેઠીને, બીજું કાંઈ જતું કરીને, માન અપમાન વેઠીને, ગમે તેમ કરીને, ભૂખ તરસ વેઠીને, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વેઠીને, છતાં પણ એ આજીવિકા બંધ થાય એવો જો એને પ્રસંગ દેખાય, હજી અનુમાન થાય, થઈ ન હોય તો પણ એને મોટો આઘાત આવે છે. દુકાનદારને દુકાન પેઢી બંધ થવાનો પ્રસંગ હોય તો એકદમ એને ભય થાય છે, શું થશે ભવિષ્યમાં, એનો એક આઘાત આવે છે. પરિણામ ઉપર કહે છે કે શરીર પ્રાણાદિ જે સંયોગરૂપ છે, ઘણા નજીક છે, એ પણ છૂટે અને છૂટવાનો ખ્યાલ આવે તો પણ જ્ઞાનીને ભય અને ડર નથી. તો બીજા સંયોગો છૂટે તેનો ડર અને ભય લાગવાનો તો પ્રસંગ છે નહીં. આટલે હદ સુધી છે ખ્યાલ આવે કે હવે આ શરીરની પ્રકૃતિમાં ફેરફાર છે, તો પણ ભલે શરીરનો વિયોગ થતા મારા સ્વરૂપમાંથી કાંઈ ઘટવાનું નથી. અનંત ગુણ સંપન્ન હું એટલો ને એટલો, એવો ને એવો અત્યારે અને સદા સર્વદા રહેવાનો છું, એવી જે એની હૂંફ છે એને એનો ભય લાગતો નથી. પછી બીજા સંયોગો આજીવિકા આદિના ફેરફાર થાય, બીજા કોઈ પ્રતિકૂળતાના સંયોગો ઊભા થાય, લોકો જેનાથી ભય અને ડર પામે એ પ્રકાર ઉત્પન્ન થાય, તો પણ સાચું જેને જ્ઞાન છે, શુદ્ધ આત્માનું સાચું જેને જ્ઞાન છે, તેને નિડરતા અને નિર્ભયતા આવે છે. તે નિડરતા અને નિર્ભયતા અસાધારણ હોય છે, સાધારણ જીવને ન હોય એવી અસાધારણ હોય છે. ખાસ કરીને નિર્જરાધિકારમાં એ વિષય વિશેષ લીધો છે કુનકુંદાચાર્ય. આ તો શાસ્ત્રના પ્રવચન ઉપર નથી, પણ કોઈ ચર્ચા વગેરેમાંથી લીધેલા છે. 102 છે ને. હા, ગાથાનું પ્રવચન હોય તો બાજુમાં યાદી કરી છે. ૧૦૨ થી ૧૧૧ સત્યાશીમી જન્મ જયંતિના અંકમાંથી, ટાઇટલમાંથી અને પેજ નંબર 1, 8, 11 માંથી. 8 પછી ને 1 પહેલા લીધું છે. કેટલો ભય લાગે, સંયોગોના ભયમાં માણસને ભૂખ મરી જાય છે અને નિંદ્રા ઉડી જાય છે. પ્રતિકૂળ પ્રસંગ આવે, એની ચિંતા ઊભી થાય ભયવશ, ત્યારે એમ કહે કે મને ભૂખ લાગી નથી. સંમિત શિખરથી અહીંયા આવતા હતા રાજગ્રહી, નીકળ્યા બપોરે 2 વાગે, 2:30 થઈ ગયા. તરત નીકળવું હતું પણ નીકળતા નીકળતા મોડું થયું. ક્યાં તો 5 વાગે આસપાસ, દિવસ 8માં છે, 5:15. 5 વાગે ગામ આવ્યું એટલે પછી બધા નાસ્તો અહીંયા કરી લીધો, પછી રાત પડશે. રસ્તામાં મોટર રોકી એટલે 1.5 કલાક એમાં બીજો નીકળી ગયો, એટલે ત્યાં જ સૂર્યાસ્ત થઈ જવાનો પ્રસંગ આવ્યો. ને રાજગ્રહીજી લગભગ 2 કલાકનો રસ્તો બાકી. બિહારની અંદર રાત્રે મુસાફરી કરવીને એવી સૂચના કલકત્તાથી મળી હતી કે રાત્રે તમે ક્યાંય બહાર નીકળશો નહીં, ત્યાં તો મોટરને લૂંટે છે. 1.5 કલાક મોટર ચાલી એટલે ઘાટ શરૂ થયો. ખાસ કરીને ઘાટની અંદર શું થાય છે કે એક તો ચડાણ હોય, બીજો રસ્તો માફો છૂપો હોય, એટલે બહુ ઝડપથી મોટરને ચલાવી શકાય. એમાં વાદળા થયા એટલે અંધારું વીધું તરત જ, અને એમાં વરસાદ ત્રાટક્યો. ઠીક, આ બધા ભયના ચિહ્નો ઊભા થાય ને, એટલે માંડ્યો બધાને ભય થવા. આ તો અણધાર્યું બધું થવા માંડ્યું. કાંઈ વાંધો નહીં, હાલો, કાંઈ થવાનું નથી ને, કાંઈ નાસ્તો જ ન કર્યો. ટાઈમ થઈ જતો હતો ને, રસ્તામાં આમ થશે, રસ્તામાં આમ થશે, તો નાસ્તાના ટાઈમે નાસ્તો એટલે પછી એના રોકાણા નહીં, થોડુંક એમ થયું કે મોડું થશે એટલે કે ભાઈ પોતાની મોટરમાં રહી ગયો રકાબી દીસ, કાગળની દીસ પાણી લઈ ગયો, ચાલુ મોટરે કરી દીધું. રસ્તામાં જ ના પાડી કે ના અમને ભૂખ નથી, એમાં શું વાંધો છે કે ના પણ ભૂખ જ નથી ને શું ખાવું, કાંઈક કરી લ્યો નાસ્તો, એમાં કાંઈ વાંધો નથી આવવાનો, કાંઈ થવાનું નથી. નાસ્તો તો કરી લ્યો, ભૂખ જ નથી ને, પણ કેટલી અસર થાય છે એમાં. ખાસ કરીને હોજરી, મોટા આંતર ઉપર, લીવર ઉપર, એ બધા અવયવો એવા છે કે પરિણામની સીધી અસર આવે છે. બરાબર, શું ઘણાને જાડા નથી થઈ જાય, ભય લાગે તો એકદમ જાડા પેશાબ થઈ જાય. એનું કારણ શું કે સીધી અસર આંતર ઉપર આવે છે ભયની, અને કેટલાકને ઊંઘ આવતી નથી. કેમ કે મેં વિચાર વિચાર ચિંતા, એવો પ્રસંગ છે, એટલી ચિંતા વળગી છે કે ઊંઘવું છે પણ ઊંઘ આવતી નથી, ઊંઘવાની ઈચ્છા છે ને ઊંઘ આવતી નથી, આ પ્રસંગ થાય છે. અને એ પરિણામ એના કાબુ બહાર હોય છે. જે એણે સંયોગ વિયોગને કિંમત આપી છે એટલે એ પરિણામ એના કાબુ બહાર થઈ જાય છે, એને ન કરવા હોય તો થઈ જાય છે. જેમ શોકના પરિણામ રડવું ન હોય તો માણસ રડી જાય, એવી રીતે ભયના પરિણામ પણ થાય છે. એટલે એમ કહે છે કે જ્યાં સુધી પરિણામમાં મોટી ઉથલ પાથલ ન હોય, પરિણામ થોડા શાંત હોય, જ્ઞાન વિચાર શક્તિ થોડું શાંત હોય, સ્થિર હોય, તારે એ વખતે તું આત્માનો નિર્ણય કરીને, સમજણ કરીને એટલી કેળવણી કરી લે કે ઉદયનો પ્રસંગ પ્રાપ્ત થતાં તારી સ્થિરતા તું ગુમાવી શકે નહીં. બરાબર, એટલો તને ભય ન લાગે કે પરિણામ કાબુ બહાર જઈને ગમે તે રીતે થઈ જાય, અને એ પરિણામે એવા કર્મ બંધાય કે જેને લઈને માઠી ગતિ થાય. અહીંયા તો આ દ્રષ્ટાંતમાં તો એમ છે કે સર્પ છે એ સર્પના બચ્ચાને સર્પનો ડર નથી, તો પણ સર્પિણી ખાઈ જાય છે, મોટા ભાગના ને તો ખાઈ જાય છે અને કેટલાક બચે છે, પણ કોઈને ડર હોતો નથી, કેમ કે બચ્ચાને ખબર નથી, બચ્ચા તો વિશ્વાસમાં જ છે, ખાઈ જાય છે એને પણ વિશ્વાસ છે, નથી ખાઈ જાય એને પણ વિશ્વાસ છે, કોને ખાશે એ તો કઈ નક્કી નથી, પણ છતાં છે બધા વિશ્વાસમાં. એવી રીતે સિંહના બચ્ચાને, એ તો અન્ય દ્રવ્ય છે પાછા, જેનો એ વિશ્વાસ કરે છે એ તો અન્ય જીવ છે, તારે તો અન્ય જીવનો વિશ્વાસ નથી કરવાનો, એમ કે છે સ્વજીવનો, પોતાના જીવનો વિશ્વાસ કરવાનો છે, કે તારું સ્વરૂપ જો એ અવ્યાબાધ સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે, એ સ્વરૂપનો કોઈ મિટાવી શકે એવું નથી, અક્ષય અને અમેય છે, એનો કોઈ નાશ કરી શકે એવું નથી, પછી કઈ વાતનો ડર છે, તારામાંથી કાંઈ ઓછું થાય એવું નથી, આવે તો કાંઈ તારામાં મળી જાય એવું નથી, ને જાય તો તારામાંથી કાંઈ જાય એવું નથી,
બરોબર,
પછી ગમે તે હાલતમાં તને શું વાતનો ડર છે, કે કોઈ વાતનો એને ડર હોઈ શકે
નહીં, બરાબર,
મુમુક્ષુને ડર શેનો હોય, આ એક પ્રશ્ન છે, ઠીક, કે અજ્ઞાન જેવો બીજો મોટો કોઈ ડર મુમુક્ષુને હોઈ શકે નહીં, અજ્ઞાન થી તે ભયાર થાય છે, જે અજ્ઞાન ને લઈને ચાર ગતિ નું ભવભ્રમણ, જે અજ્ઞાન ને લઈને આત્મામાં ઉત્પન્ન થતી અશાંતિ અને આકુલતા, એનાથી છૂટવા માંગે છે, ભવભ્રમણ નો ડર છે આત્માર્થી ને, ભવભ્રમણ નો ડર છે, અજ્ઞાન નો ડર છે એને, એ સિવાય જગતના પદાર્થના સંયોગ વિયોગનો, અનિષ્ટ સંયોગ અને ઈષ્ટ વિયોગ એનો ડર એને નથી, ઉલટાના તેવા પ્રસંગમાં એ પોતાનો પુરુષાર્થ કરવાનો વધારે ઉત્સાહિત થાય, ડર પામવાના બદલે પોતાનો પુરુષાર્થ પરાયણ થવા માટે વધારે તત્પર થાય, એ પ્રસંગ છે, તેથી એને નિડરતા અને નિર્ભયતા આવે, અને જો મુમુક્ષુ એ પ્રકારે હોય તો જેને શુદ્ધાત્માનું સાચું જ્ઞાન થયું છે તેને તો ડર થવાનો પ્રસંગ છે, એ નિર્જરાધિકારમાં લીધું છે, કે સમ્યક દ્રષ્ટિ નિશંક છે અને નિર્ભય છે, જેને શંકા પડતી નથી, નિજ સ્વરૂપને વિશે જેને શંકા પડતી નથી કે મને કાંઈક થશે, તો જ્યાં શંકા જ નથી પછી ભય તો એનો બીજું પગથિયું છે, પહેલા તો શંકા, ભય, ભયનો પહેલું સ્ટેજ તો શંકા છે, જ્યાં શંકા ત્યાં ગણસંતા, જ્ઞાન ત્યાં શંકા ને છાપ, શ્રીમદજીએ ગાયું છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સ્વપર પદાર્થનું સ્વરૂપ જ્ઞાનમાં સ્પષ્ટ છે, જે નિર્મળ શ્રુત જ્ઞાનમાં સ્વપર પદાર્થની ભિન્નતા છે, સ્પષ્ટ છે એનો અર્થ એ છે કે સ્વપર પદાર્થ સ્પષ્ટપણે ભિન્ન ભાષે છે, ત્યાં ભિન્ન એવા પદાર્થના ફેરફારોને કારણે આ જીવને લાભ નુકસાનની તો શંકા જ નથી, તો પછી એને ભય પામવાનું શું કારણ છે, કે એને ભય પામવાનું કોઈ કારણ રહેતો
નથી,
સમ્યક દ્રષ્ટિ નિશંક છે અને નિર્ભય છે, એમાં સાતે ભય લીધા છે,
બરોબર,
આમ તો બધું આવી ગયું, આ લોક ભય અને પરલોક ભયમાં બધું આવી જાય છે,
બરોબર,
પછી બીજે પેટા ભેદ છે બધા આલોક ભયના છે, પરલોકમાં તો અત્યારે પોતે છે નહીં, પરલોક એટલે બીજા ભાવમાં મારું શું થશે, આ ભાવમાં છે, આ ભાવમાં તો જેટલા કોઈ પ્રતિકૂળતાના પ્રસંગ છે એમાં અકસ્માત છે, મરણ છે, વજ્રપાત છે, અશાતા, માંદગી, ભયંકર રોગ થાય, ભયંકર રોગ થાય, હજી રોગ ન થાય પણ રોગનું નિદાન કરવા લઈ જાય ત્યાં તાંટિયા ભાંગી જાય છે એમ કહેવાય છે. એનો અર્થ કે બહુ ભય થાય છે, રોગનું નિદાન શંકા કરે છે. ગુરુદેવસિંહને વાત કરી કે એમાં બ્લડ કેન્સર જેવું કહે છે કે કહેતા છે તમારામાં જે કહેતા હોય, આ તો કાંઈ લાગતું નથી. પહેલા વહેલા આ શબ્દ જ્યારે કહ્યું પહેલી વખત ત્યારે આમ કહેતા હતા, અહીંયા કાંઈ ખબર પડતી નથી, અહીંયા કાંઈ લાગતું નથી, તમારે જે કહેવાતું હોય કહેવાતું હશે, અહીંયા કાંઈ છે. એ જ પ્રમાણે દિનચર્યા, એ જ પ્રમાણે સ્વાધ્યાય, એ જ પ્રમાણે વ્યાખ્યા, ક્યાંય ફેર પડે
નહીં.
પ્રત્યક્ષ પુરાવો છે કે
નહીં?
નજર સામે જોયેલી વાત છે. ચંદુભાઈ તો એમ કહેતા કે 30 વર્ષના સંયોગમાં છેલ્લા અઠવાડિયાનો સંયોગ જુદો હતો હોસ્પિટલમાં. છેલ્લા અઠવાડિયામાં ગુરુદેવશ્રીનો જે પુરુષાર્થ જોયો છે એ તો 30 વર્ષમાં જોયો નથી, એવી એમની પરિણતિ હતી. ખ્યાલ તો આવી ગયો, પતી ગયો તો ત્યાં હતો ત્યારે છેલ્લા અઠવાડિયામાં કહી દીધું અહીંયા અમારું કામ નહીં, આપણે ચાલો અહીંયા રહેવું નથી, તમે તો 20 મિનિટનું કામ છે એમ કહીને લઈ આવ્યા હતા, ઠપકો આપતા હતા. 8-8 દાડા થયા, એ તો 14 દિવસ રહ્યા ને, 8 દાડે એમ કહ્યું તમે તો 20 મિનિટની વાત કરીને લઈ આવ્યા છો, અહીંયા તો 8-8 દાડા થયા, અહીંયા અમારું કામ નથી કે હાલો કે બધાએ વિનંતી કરી સાહેબ, આ બધું અધૂરું તો કાંઈ મુકાય નહીં, જે કાંઈ ચાલે છે જે કાંઈ ઉપચાર ચાલે છે અડધો મૂકીને તો જવાય નહીં, તબિયત તો બગડી હતી પછી વધારે, થોડા 2-4 દિવસમાં ઠીક થઈ જશે એટલે આપણે જ્યાં જશું. એમનું પરિણામ ફરી ગયા હતા, આપણે રહેવું નથી
બરાબર,
મને 8 દિવસ રહેવાનું કહીને લાવ્યા નથી, બીજી વાત કરી છે ને થયું છે બીજી વાત એમ છે. ખ્યાલ આવી ગયો એટલે અંદરમાં પછી ઉતરી જાય છે, પછી બહારની માથાકૂટમાં પડતા નથી. હું કહેતા હતા છેલ્લા અઠવાડિયામાં ગુરુદેવની પરણતિ અને પુરુષાર્થ જોયો છે એ તો 30 વર્ષમાં જોવા મળ્યું છે, એવા એવી અંતર પરિણતિ હતી. કહે છે કે જ્ઞાન તેને કહીએ કે જેનાથી નિડરતા અને નિર્ભયતા આવે, પ્રાણ છૂટવાનો પ્રસંગ આવે તો પણ જ્ઞાનીને તેનો ભય અને ડર જરા પણ લાગતો નથી, કેમ કે આત્માના જ્ઞાન અને આનંદ ચૈતન્ય પ્રાણ છે, એનાથી પોતે અભેદ છે. જળ પૂદગળ શ્વાસોશ્વાસ આયુષ આદિ જે 10 પ્રાણ છે એને તો ભિન્ન જ જાણ્યા છે, સંયોગ વખતે ભિન્ન જાણ્યા છે, પારકા જાણ્યા છે, પારકા દૂર જાય તો એનો ભય લાગવાનો એમાં પ્રસંગ છે. જે ચીજ પારકી છે નજીક હોય કે દૂર હોય એનાથી શું જીવને લાગણીમાં ફરક પડે છે, કે કોઈ ફરક પડતો નથી. પોતાના દૂર જાય ત્યારે એને લાગણીમાં ફરક પડે છે, વિયોગની લાગણી ઉત્પન્ન થાય છે, પારકા માટે થતું નથી. આ તો એને સંયોગમાં છે ત્યારે જ પારકા જાણ્યા છે, પછી છૂટે તો ઠીક ને રહે તો ઠીક, એથી મને શું ફેરફાર છે કે એથી મને કોઈ કિંચિત માત્ર ફેરફાર નથી. એનું નામ જ્ઞાન છે. પોતાનું જે જ્ઞાન વાસ્તવિક પોતે જે સ્વરૂપે છે એ સ્વરૂપનું જે જ્ઞાન તે જ્ઞાન, અને એ સંબંધમાં અજ્ઞાન તે અજ્ઞાન, બસ આનું જ નામ જ્ઞાન ને અજ્ઞાન છે. જ્ઞાન અજ્ઞાન ની બીજી કોઈ પરિભાષા છે
નહીં.
એ જ્ઞાન ને અને નિડરતા ને શું સંબંધ છે એ વિષય છે આ બોલમાં. જ્ઞાન અને નિર્ભયતા ને શું સંબંધ છે એ કહ્યું. 102 થયા, 103. જીવની દયા પાળવાના ભાવને લોકો જૈનના સંસ્કાર માને છે, પણ તે જૈનના ખરેખરા સાચા સંસ્કાર નથી. આ જગતની અંદર જે જૈનોની છાપ છે એ ખરેખર સાચી નથી. આખું જગત અજાણ્યું છે એમ કે છે. જૈન પણ શું અને દરેક ચીજ સંસ્કાર, એમ કે ઘરના વડીલો કરતા હોય, એ નાની બહેનનું દીકરીઓ છોકરા જે કોઈ હોય એ જોતા હોય, એ પણ જ્યારે મોટા થાય ત્યારે પણ એ જ પ્રમાણે એને જે જોયું હોય એને શીખ્યા હોય એવી પ્રવૃત્તિ કરે. એટલે એમ કહેવાય કે એના સંસ્કાર એના માં આવ્યા. પરંપરા ચાલે છે ને એ સંસ્કારવશ ચાલે છે એમ કહેવાય છે. તેનાથી જે લોકો એ રીતે પ્રવર્તતા નથી એમ કહે છે કે ભાઈ આ જૈનમાં આ જાતના સંસ્કાર છે. ગુરુદેવ કહે છે કે એ જૈનના સંસ્કાર છે, એ ખરેખર એવા જૈનના સંસ્કાર છે એ તો ઓછી વાત છે, ઓછું પડે છે એમાં.
બરોબર,
એમાં જૈનપણું છે એની પૂરી કક્ષા આવતી નથી. ઓછી કક્ષાથી જૈનને માપવામાં આવે છે એમ કહેવું છે. સાચા સંસ્કાર નથી એટલે ખોટા છે એમ નથી કહેવું, પણ એ પૂરતા નથી એમ લેવું, અધૂરા છે. દયાના પરિણામ હોય છે જેને રાગથી પણ ભિન્ન આત્મા જેને અનુભવમાં લેવો છે એવા જીવને પર જીવ પ્રત્યે એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય જીવને પ્રતિકૂળ ન થવું, અને પ્રતિકૂળ ન થવું તો પછી હિંસા કરવી તો પ્રશ્ન જ રહેતો નથી એ રીતે વિચારે છે. એ એનો પાયાનો સિદ્ધાંત છે. વિદ્વાનોમાં તો બધી ચર્ચાઓ જુદી જુદી જાતની ચાલે. જગનમોહનલાલજીને અધ્યાત્મ અમૃત કળશ છે. આમ તો વાત બીજી ચાલે છે, પણ વચમાં એક બીજી ચર્ચાઓ પાડે છે કે કોઈ જૈન ન્યાયાધીશ હોય તો એ બીજાને ન્યાય આપે ત્યારે એને હિંસા કરી કે નહીં, પ્રતિકૂળ થયા કે નહીં, એવી એક ચર્ચા ઉપાડી છે વચમાં. વચમાં આમ તો વિષયાંતર થયો છે ત્યાં, પણ હવે નથી મોકલું. લોકોને સમજણમાં તો આવે કેટલીક વાતો. પોતે પોતે પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ ન્યાયાધીશ હોય તો પણ એને બીજાને મરણની સજા, દેહાંત દંડની સજા કે કેદની સજા ન દેવી જોઈએ. એટલે ઉત્તર આપીને પોતે અહીંયા સંમત થયા છે કે દેહાંત દંડની સજા, ફાંસીની સજા તો ન દેવી જોઈએ. એમાં તો હું સંમત છું. કેમ કે માણસ જીવતો હોય તો એના દોષ થી એને પાછા વળવાનો અવસર છે, સુધરવાનો અવસર છે. એટલે ફાંસીની સજામાં તો પોતે સંમત થયા છે, પણ સજા ન કરવી જોઈએ એની સાથે હું સંમત નથી ને એને હું હિંસા માનતો નથી. જો એમ ન થાય તો પછી જે લોકો ગુનો કરે છે એને પ્રોત્સાહન મળશે. દંડ થતો જ નથી, દંડ કરવો એ જ યોગ્ય નથી. તો દંડને યોગ્ય કાર્ય કરવામાં કાંઈ વાંધો નથી, માટે કરવા. માટે દંડ કરનારને એને પ્રતિકૂળ થવાનો કે હિંસા થવાનો અભિપ્રાય નથી, સીધા પરિણામ નથી, પણ એમાં ન્યાય કરવાના પરિણામ છે. ન્યાય શું છે, સત્ય શું છે એ જોવાના પરિણામ છે. એમ કરીને કેટલીક ચર્ચા કરી છે. તો વ્યવસાય માત્ર હિંસા, તો રાગ માત્ર હિંસા છે. એટલું તો અહીંયા એમ લીધું છે કે જૈનના સાચા સંસ્કાર તો રાગથી ભિન્ન ચૈતન્યને માનવો, તે જૈનના સાચા સંસ્કાર કહેવાય છે. નહીતર તો લોકો દલીલ કરે છે કે તમે એમ કહો છો કે બટેટા ન ખાવા, તનમૂળ ન ખાવા, પણ બીજી લીલોતરીમાં જીવ નથી. બીજી લીલોતરી તો તમે શાક તો ખાઓ છો, લીલું શાક નથી ખાતા થામું કહું, લીલું શાક ખાઓ છો ને કંદમૂળ ખાતા નથી. ભાઈ એમાં પ્રમાણ મોટું છે, એમ ફેર છે, તેથી એનો વિવેક કરવામાં આવ્યો છે. અને લીલોતરી એ છોડી શકાતી હોય તો કાંઈ એ ખાવી એવો તો કાંઈ આદેશ છે નહીં, પણ જે કાંઈ તમે ખાતા હોય એમાં તમે કેટલો વિવેક કરી શકો છો એટલો સવાલ છે. એનું બહુ મોટું પ્રમાણ હોવાથી, અતિશય મોટું પ્રમાણ હોવાથી એને છોડાવવામાં આવે છે, તો યોગ્ય છે. પણ થોડી હિંસા કરવાનો રાગ છે, લીલું શાક ખાવામાં થોડી હિંસા છે, કંદમૂળ ખાવામાં ઘણી હિંસા છે. તો થોડી હિંસા કરો છો માટે ઘણી હિંસા કરવામાં બાદ નહીં, નાનું પાપ કરો છો માટે ભલે ને મોટું પણ કરો એ કઈ ન્યાયનો વિષય નથી. નાનું કરો છો માટે મોટું કરવામાં બાદ નહીં, એ તો પાપ કરવાનો ધ્યેય અને સિદ્ધાંતને દ્રષ્ટિ થઈ જશે. નાનું પણ છોડવા યોગ્ય છે, નાનું થતું હોય તો નાનું પણ પાપ છોડવા યોગ્ય છે, એમ ત્યાં શ્રદ્ધાંત રહેવું જોઈએ અને એનો નિષેધ આવવો જોઈએ. પણ નાનું કરીએ છીએ માટે મોટું કરવામાં વાંધો નહીં, એમ હોઈ શકે. પણ પોતાને અનુકૂળ લાગે તેમ માણસ સિદ્ધાંત બદલે છે, શ્રદ્ધા ઊંધી છે એટલે સિદ્ધાંતને પણ માણસ પોતાની અનુકૂળતા પ્રમાણે ફેરવે છે, યોગ્ય નથી. શું કહે છે કે માત્ર દયા પાળવાના પરિણામ તે જૈન પણ નથી, અથવા એ જૈનના મૂળ જૈનના સંસ્કાર એટલામાં આવી જાય છે એમ ખરેખર નથી. ખરેખર જૈનના સંસ્કાર તો રાગથી ભિન્ન ચૈતન્યને માનવો, તે જૈનના સાચા સંસ્કાર કહેવાય. કેમ કે રાગથી વિભાવથી ભિન્ન શુદ્ધ ચૈતન સ્વરૂપે હું છું, માનવું એટલે સ્વીકારવું, પોતાના સ્વરૂપે સ્વીકારવું તેને માનવું એમ કહે છે. એમાં વિભાવ અને રાગ ઉપર વિજય જીત મેળવાય છે, તેથી તેને જૈન કહેવામાં આવે છે. જૈન એ તો વિજય થાય છે એવો વિજયતાનો વાચક શબ્દ છે, જીતવું તેને જૈન કહે છે. અનાદિથી જીવ વિભાવ પરિણામમાં હીન સત્વ થઈને, હીનવીર્ય થઈને હારેલો છે, પોતાનો પુરુષાર્થ એની અંદર હારી ગયો છે અને એ રાગાદિમાં પરિણમે છે, તણાઈને તણાઈ જાય છે રાગાદિમાં પરિણમે છે. એમાંથી ભિન્ન પડે છે ત્યારે જ એના એના રાગમાં એ તણાતો નથી. રાગ થાય ત્યારે પણ રાગથી ભિન્ન એવું જે એનું સમ્યક પરિણમન, એને ખરેખર જૈનપણું કહેવામાં આવે છે. આ જૈનપણું છે ખરેખર, બરોબર. તેને જૈનના સાચા સંસ્કાર કહેવાય. એ મૂળ સંસ્કાર છે, સાચા એટલે જૈનપણાના એ મૂળ સંસ્કાર છે. જીન સોઈ એ આત્મા, અન્ય હોય અન્ય સોઈ એ કર્મ, એ વચન સે સમજ લે જીન પ્રવચન કા મર્મ. શ્રીમદજી ક્યારેક હિન્દીમાં પદ રચતા હતા, શ્રીમદજીમાં આવે છે. ભગવાન સર્વજ્ઞ અરિહંત સિદ્ધ જીન કહેવાય છે, કેમ કે તેમને શુદ્ધાત્મ પણ પ્રસિદ્ધ કર્યું છે, પ્રાપ્ત કર્યું છે, તેથી તેમને જીન કહેવામાં આવે છે. જેવા સ્વરૂપે જીન હતા તેવા જ અવસ્થાએ થઈ ગયા, તેથી તેમને જીન કહેવામાં આવે છે. આ જીન પણ છે. જીન સોઈ એ આત્મા, આત્મા જ જીન છે. જેવો જે શુદ્ધાત્મા છે તે પોતે જ જીન સ્વરૂપે છે, બાકી જેટલું છે તે બધું કર્મમાં જાય છે, પુદ્ગળમાં જાય છે, આત્મામાં નહીં. રાગ છે શું છે કે કર્મ છે? જળ પ્રકૃતિ તો પ્રગટપણે કર્મ જ છે, એ સિવાયના જેટલા પૂર્વકર્મને ઉદયથી પ્રાપ્ત સંયોગો છે શરીર આદિથી માંડીને, તે બધા નો કર્મમાં જાય છે. નો કર્મ એટલે ઈષત કર્મ, અલ્પ કર્મ, કર્મ કર્મ નું ફળ. એક શુદ્ધાત્મા છે, રાગ છે તે ભાવ કર્મ, દ્રવ કર્મ, નો કર્મ, તેનાથી જે રહિત છે તેને શુદ્ધાત્મા સમયસાર કહેવામાં આવે છે. સમયસાર ની વ્યાખ્યા જે કરી છે, નમસ્સમયસારાય, એમાં કેવા સમયસાર ને હું નમસ્કાર કરું છું? દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત એવો જે શુદ્ધાત્મા છે એને હું નમસ્કાર કરું છું. અન્ય સોહી હે કર્મ, એ વચન સે સમજ લે. આવું જે જીન ભગવાનનું વચન છે એ વચન ઉપરથી તે પ્રવચનનો મર્મ શું છે એને તું સમજી લે, એમ કે છે. એ જીન પ્રવચનનો મર્મ છે કે તારું આવું શુદ્ધ સ્વરૂપ છે, તું આત્મા હોવાથી તારું જ આવું શુદ્ધ સ્વરૂપ છે, બાકીનું બધું કર્મમાં જાય છે. કર્મમાં જાય છે એટલે હે પણે જાય છે, બિન છે તારાથી, બિન છે તેથી હે છે, ઉપાદેય નથી, એમ તું એમાં સમજી લે. એને જૈનપણું કહેવામાં આવે છે. કર્મમાં ભિન્નપણું લીધું, રાગ થી ભિન્ન એ કર્મ છે, આમ જૈનપણું છે. સંપ્રદાયમાં જે પ્રકાર છે જૈનનો એને અહીંયા સંમત કરતા કે રોજ દિયાસર જાય, પૂજા કરે અને પાણી ગળીને પીએ, ખાસ કરીને એ વાત મુખ્ય છે. દિગંબરમાં પણ એ છે, શ્વેતાંબરમાં પણ એ છે કે બરાબર પાણી ગળીને પીવું જોઈએ. બહુ ચુસ્ત દિગંબર હોય છે, એ તો દર કલાક 1.5-2 કલાકે પાણી ગળીને પીએ છે. એમ માને છે કે એક ભોર ગયા પછી એમાં પાછા જીવોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે, એટલે ગળી નાખે, અથવા તો એને પ્રાસુક રાખવા માટે એની અંદર અમુક પદાર્થો નાખે છે. એનો સમય જરા વધારે લાગે તો વારંવાર એને ગળવા માટે રોકાવવું પડે બહુ કાળે, તો 24 કલાક સુધી પ્રાસુક રહે છે. એ બધું જાણતા હોય, સમજતા હોય,
એટલે
બરાબર એ મર્યાદામાં પ્રવૃત્તિ રાખે. પણ આત્માની મલિનતા બહારમાં, બહારની શુદ્ધિનો વિષય થયો. આત્માની શુદ્ધિ ને આત્માની મલિનતા ન જાણે તો એ બહારની શુદ્ધિમાં ખરેખર જૈનપણું છે એમ છે. પોતાના જીન સ્વરૂપે આત્માને ઓળખે, એની નજીક જાય, એનો અનુભવ કરે, સ્વભાવની સમીપ જાય અને પરિણામની મલિનતા ટાળે. પરિણામની મલિનતા ટાળવાનો એ વિષય છે. આત્માના પરિણામનું શુદ્ધિકરણ એ મુખ્ય વિષય છે જૈન દર્શનનો. પરિપૂર્ણ શુદ્ધિની કોઈ લાઈન હોય તો એને જીન માર્ગ કહેવામાં આવે છે. આ જીન માર્ગની ખરી વ્યાખ્યા જ આ છે. એ અંતર શુદ્ધિમાં બાહ્ય શુદ્ધિ આપોઆપ ઉત્પન્ન થાય છે. પ્રાસંગિક રીતે હોય તો, પ્રસંગ ન હોય તો એની અંદર એનો સમાવેશ છે. જેમ કે કોઈ મુનિ મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ પૂર્વક, ત્રણ ગુપ્તિ છે ને, બહારમાં ત્રણેય ગુપ્તિનું પાલન કરનારા સ્વરૂપસ્થ સ્વરૂપમાં લીન થાય છે, એને બાહ્ય દોષ શું થાય પ્રવૃત્તિનો? એને મન વચન કાયાના નિમિત્તે કોઈ દોષ થવાનો નથી. તો જે સ્વરૂપમાં સ્થિર થયા એને આપોઆપ બાહ્ય દોષમાંથી બચવાના પરિણામ એની અંદર આવી જાય છે, સમાવેશ પામી જાય છે. એ પરિણામનો ઉદય થવાની જરૂર નથી. એવા શુભ રાગનો ઉદય થવાની ત્યાં શુદ્ધિના પરિણામ આગળ એની આવશ્યકતા નથી. અને શુદ્ધિના પરિણામ ન હોય અને દ્રવલિંગી મુનિ એ રીતે બાહ્ય અહિંસાના પરિણામમાં શુદ્ધપણે વર્તે, ચોખ્ખી ક્રિયા પાડે, તો પણ એને ચારે પ્રકારના આશ્રવ, અનંતાનુમંદી, અપ્રત્યાખ્યાન વર્ણી, પ્રત્યાખ્યાન મારણી અને સંજલન, બધા ચારે કશાય એને આશ્રવ, કશાય ચાલુ છે. આશ્રવ ચાલુ છે એનો અર્થ શું છે? કે એને કશાય પણ ચાલુ જ છે. આમ છે લ્યો, મુનિ પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ પાળનારા, 28 મૂળ ગુણ પાળનારા, જો એ શુદ્ધાત્માના અનુભવ રહિત હોય તો એને અનંતાનુમંદીથી માંડીને બધો જ આશ્રવ વર્તે છે. બધો આશ્રવ એને કર્મનો થઈ રહ્યો છે, એટલે બંધ થઈ રહ્યો છે, એટલે કે એને એ પરિણામ પણ અબુદ્ધિપૂર્વક વર્તે છે. બુદ્ધિપૂર્વક ભલે એના પરિણામ અહિંસાને પાળવાના હોય, છતાં ત્યાં એને અબુદ્ધિપૂર્વક ચારે આશ્રવના પરિણામ મળે છે. મુનિ નથી પહેલા ગુણસ્થાન, બહારની અંદર તો એ ચોખ્ખા પંચમહાવ્રત અને 28 મૂળ ગુણ નિરતિ ચાર પાસ કઈ સહેલી ક્રિયા નથી. અત્યારે તો કોઈ દેખાય નહીં, એટલા નિરતિચાર પાડે, ચોખ્ખા પાડે. એક વાર તો ગમે એ ઉભો રહી જાય. શાસ્ત્રમાં તો એવું છે, પ્રવચન સારમાં સ્પષ્ટ છે કે એવા મુનિ જોવામાં આવે તો પ્રથમ એ દ્રવલિંગી છે, ભાવલિંગી છે તો પરિચય વગર ખબર ન પડે, તો એનો આદર સત્કાર કરવો. એમ લીધું છે, આદર સત્કાર કરવો, આહાર દાનના ટાણે આહાર દેવો, બધું લીધું છે વિધિપૂર્વક, અને એનો પરિચય કરવો. કેમ કે એનો એટલો કષાય મંદ થાય છે, એટલો કષાય મંદ થાય છે કે બહુ ઝીણી પરખથી તો એની ખબર પડે, નહીતર એની ખબર પડે નહીં. એટલી તૈયારી કેળવીને એને નક્કી કરવું પડે છે. ત્યાં એની જવાબદારી ઊભી થાય છે.
બરોબર,
જો પ્રસંગ પડે તો જવાબદારી ઊભી થાય છે. આપણે તે દિવસ વાત લીધી હતી ને, ચર્ચાનો પ્રસંગ આવે તો એને એનો અભિપ્રાય શું કામ કરે છે એ વસ્તુ પ્રસિદ્ધ થવાની જવાબદારી ઊભી થાય છે. એટલે ઇન્દ્રવદનભાઈ કહેતા અમારી માથાકૂટમાં પડવું નથી, કોઈ ચર્ચામાં પડવું નથી, અમારે તો આત્માનું કરવું છે એમ ચાલે. એ વિષયમાં તારું જ્ઞાન વિપર્યાસને ભજે છે કે અવિપર્યાસને ભજે છે એ તો સ્પષ્ટ થવું જોઈએ. જીવના પ્રાણ જ્ઞાન પ્રાણની હિંસા છે. રાગ ઉત્પન્ન થતા જ્ઞાનાવરણનો બંધ થાય છે, આનંદને આવરણ થાય, સુખને આવરણ થાય, એવો બંધ પડે છે.
બરોબર.
એટલે જે જ્ઞાન ને આનંદ જીવના પ્રાણ છે એ હણાય છે. રાગની ઉત્પત્તિ થતા જીવના ચૈતન્ય પ્રાણ હણાય છે, તેથી એને હિંસા કહી છે. તો ચાલુ જ છે, જે ભાવો એને રાગાદીના છે એ તો ચાલુ જ છે, એમાં આવ્યા વગરનો ક્યાં પ્રશ્ન છે? એ તો ચાલુ જ છે, અનાદિથી શુભાશુભ પરિણામ તો અનાદિથી ચાલુ છે, એમાં નહીં આવવાનો ક્યાં પ્રશ્ન છે? હવે તો એ છોડવાનો પ્રશ્ન છે, આવે તો છે, નહીં આવવાનો પ્રશ્ન નથી. આવે છે પણ એનાથી તો લાભ નથી ને એનાથી નુકસાન છે એમ સમજે તો એનાથી છૂટે.
બરોબર.
પણ આવે છે તો એ પણ લાભના કારણ છે, એ છૂટે કે દિવસે? એ અભિપ્રાય ઉલટો થઈ જાય છે આખો. અહીંયા શું કહેવું છે કે તને રાગની શ્રદ્ધા છે કે રાગ રહિત તત્વ એવા આત્માની શ્રદ્ધા છે? આટલો સવાલ છે. જો એને શ્રદ્ધા રાગની છે તો એને એમ થશે કે આ કોક તો સારા છે, આમાં આવે છે ઘણી જાતના પણ આમાં કોક સારા આવે છે, એ એને રાગની શ્રદ્ધા બતાવે છે. ઊંડે ઊંડે પણ એને એ રાગની શ્રદ્ધા છે, એનો રાગ નહીં છૂટે ક્યારે. ક્યારે એનો રાગ નહીં છૂટે એમ કે છે. ઉપર જ છે. દ્રષ્ટિમાં વિકલ્પ નો ત્યાગ કરતો નથી એમ, અને બહાર નો ત્યાગ કરે છે. મૂળ કામ જ આ છે કે એક વાર તો રાગ સર્વાંશે ત્યાજ્ય છે, ત્યાગવા લાયક છે. ત્યાજ્ય છે એટલે ત્યાગવા લાયક છે એમ બુદ્ધિપૂર્વક તો બરાબર બેસી જવું જોઈએ. બુદ્ધિપૂર્વક ન બેસે ત્યાં સુધી તો બહુ મોટું શલ છે, પણ બુદ્ધિપૂર્વક બેઠા પછી પણ પુરુષાર્થ માગે છે એ વિષયક, ત્યારે રાગ છૂટે છે. બુદ્ધિમાં સંમત થાય એટલે કામ થઈ ગયું એમ પણ નથી. બુદ્ધિપૂર્વક એ વાત બરાબર બેઠા પછી પણ ભેદ જ્ઞાનનો અંતર પુરુષાર્થ ઉપડે, અને ભેદ જ્ઞાનનો ઘણો પુરુષાર્થ તીવ્ર થાય ત્યારે બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થઈને શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ વિતરાગી દશા પ્રગટે છે, ત્યારે પ્રથમ સમ્યક દર્શન થાય છે.
બરોબર.
એમાં હજી રાગ આ તો ઠીક છે ને આવો રાગ ઠીક છે, અથવા આજ ભક્તિ કરી એમાં સારો ભાવ આવ્યો ને આજ સ્વાધ્યાય કર્યો એમાં સારો ભાવ આવ્યો, એમાં તો એને રાગની શ્રદ્ધા દ્રઢ થતી જાય છે. ઓલાને જેમ બહારના ત્યાગમાં મિથ્યા દ્રઢ થાય છે એમ એને અને સ્વાધ્યાયના રાગમાં મિથ્યા દ્રઢ થાય છે. એ પણ બહારની ક્રિયા છે ને, બીજું છે, એ જ પરિસ્થિતિ થાય છે. એટલે વિષય ગમે તે ક્રિયા કરે તો પણ રખે ને રાગ, રાગ દ્રઢ થતો નથી ને રાગની માન્યતા દ્રઢ નથી થતી ને ત્યાં તો એને બરાબર સાવચેતી ને સાવધાની આવી જવી.
બરાબર. દેવાધિદેવ શ્રી મંદર ભગવાન નો જય હો, પરમકૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો.